તારીખ 11-10-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 109.
કેટલાક સાધારણ લક્ષણો છે, રાગાદી અવ્યાપ્તિ વાળા છે, કેટલીક અવસ્થામાં નથી હોતા, કેટલાક અતિવ્યાપ્તિ વાળા છે. આનંદ પણ આત્માનો અસાધારણ ગુણ છે, પણ એની પ્રગટ પર્યાય વિપરીત છે, દુઃખરૂપ છે. એટલે એક ચેતના લીધી, ચેતનામાં વિપરીતતા નથી, પણ ચેતના છે એ સામાન્ય ચેતના ગુણ રૂપે લ્યો તો એ અવ્યક્ત છે. અવ્યક્ત હોય એટલે એનાથી એ ઓળખાતું નથી. અવ્યક્ત છે અર્થાત અદ્રષ્ટ છે. લક્ષણ તો દેખાવું જોઈએ ને, તો ગુણરૂપ જે પારિણામિક ભાવે હોય એ તો દેખાયું નથી. એટલે પારિણામિક ભાવ લક્ષણ નથી. નિયમસારમાં લીધું છે કે પારિણામિક ભાવ લક્ષણ સ્વરૂપ આત્મા છે, એવો શબ્દ આવ્યો છે. પણ ત્યાં પ્રકરણ આત્માને ઓળખવાનું નથી. જેણે આત્મા ઓળખ્યો છે એને એકાગ્રતા થવાનું ત્યાં પ્રકરણ છે. અને અહીંયા એને જેણે અનાદિથી આત્મા ઓળખ્યો નથી એને ઓળખવો કેવી રીતે, એ સ્ટેજની વાત ચાલે છે. બે વાત જુદી જુદી છે. એટલે ત્યાં લક્ષણ એટલે સ્વરૂપ અર્થ નીકળ્યો. લક્ષણમાં બે અર્થ થાય, ચિહ્ન અને લક્ષણનો બીજો અર્થ થાય છે સ્વરૂપ. તો નિયમસારમાં પારિણામિક ભાવ લક્ષણ આત્મા છે એમ કહો, એટલે પારિણામિક ભાવ સ્વરૂપે આત્મા છે એમ જેવું છે. અને અહીંયા સમયસારમાં જ્ઞાન લક્ષણ લીધું, એ ઓળખવા માટે લીધું છે. અવ્યક્ત છે અર્થાત અદ્રષ્ટ છે, તેથી ઓળખવા માટે તેનું વ્યક્ત સ્વરૂપ ન હોવાથી, પારિણામિક ભાવનું ઓળખવા માટે તેનું પ્રગટ સ્વરૂપ ન હોવાથી માત્ર કલ્પના કરવાનું થાય, પારિણામિક ભાવનું અનુમાન કરવું પડે, તેમાં ઓળખાણ ન થાય. કારણ કે ઓળખાણ એ ઓળખાણ છે, એ કાંઈ અનુમાનનો વિષય નથી એમ. અર્થાત સ્વરૂપ પ્રતિભાસે નહીં, કલ્પનામાં કાંઈ પ્રતિભાસ આવે નહીં, એ તો એક અનુમાન છે. પરંતુ તેની એટલે ચેતનાની વ્યક્તિ, દર્શન અને જ્ઞાન છે, એ પ્રગટ અવસ્થા છે. તેમાં પણ દર્શનનો પર્યાય અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે, જે એટલો સૂક્ષ્મ છે કે પકડાતો નથી, વળી એ નિરાકાર છે, એનું કોઈ સ્પષ્ટ સ્વરૂપ જ્ઞાનમાં આવતું નથી. તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે તેમ અનુભવ ગોચર થતું નથી. દર્શન છે એ ખ્યાલમાં આવી શકે એવી રીતે અનુભવ ગોચર થતું નથી. નિરાકરણનો અર્થ શું છે? જેનું સ્વરૂપ ચોક્કસ થઈ શકે, આકાર એટલે એનું સ્વરૂપ ચોક્કસ થઈ શકે, આવું એમ, એમ આ લંબચોરસ તો ચોક્કસ થઈ ગયો, તો ક્ષેત્ર અપેક્ષાએ થયું, ઓલું ભાવ અપેક્ષાએ. દર્શનનું સ્વરૂપ અનાદિથી અજ્ઞાની જીવ છે એને જ્ઞાનમાં ચોક્કસ ન થઈ શકે. અથવા જ્ઞાનનો એક જ પર્યાય સ્વવિકલ્પ છે, બાકી બધા ગુણોનો પર્યાય નિર્વિકલ્પ છે. જેમ કે અસ્તિત્વનો પર્યાય નિર્વિકલ્પ છે, આનંદનો પર્યાય નિર્વિકલ્પ છે, એમ દર્શનનો પર્યાય પણ નિર્વિકલ્પ છે. એટલે ન ઓળખાય. નિર્વિકલ્પ એટલે શું છે કે એનો વિકલ્પ નામ ભેદ, જુદો ભેદ ન પાડી શકાય, ઓળખવા માટે એને જુદું પાડી ન શકાય, જ્ઞાનને જુદું પાડી શકાય છે. એટલે જ્ઞાનને સ્વવિકલ્પ કે છે, દર્શનને નિર્વિકલ્પ કે છે. જ્ઞાનને સાકાર કે છે, દર્શનને નિરાકાર કે છે. ભાવ સમજવો પડે એના ઉપરથી. શબ્દો તો શબ્દો છે, પણ એનો ભાવ સમજી લેવો જોઈએ. શ્રદ્ધા નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ છે, શ્રદ્ધા પણ નિર્વિકલ્પ છે. એ જ્ઞાન જ સ્વરૂપ ગણાય છે. જ્યારે જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે, તેમજ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ વ્યાપ્ત છે. આ મોટી વાત છે. જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ વ્યાપ્ત છે. પ્રગટ દશામાં સ્વભાવ કેવો વ્યાપ્ત છે કે જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં વ્યાપેલો છે, તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યક્ત દ્રવ્યમાં પણ વ્યાપેલો હોવાથી જ્ઞાન દ્વારા જ આત્મ સ્વભાવ અથવા દ્રવ્ય સ્વભાવ ઓળખી શકાય છે. એટલે એ પ્રગટ અવસ્થામાં વ્યાપેલો હોવાથી, અપ્રગટ દ્રવ્યમાં વ્યાપેલો પણ આ જ છે, કારણ કે બે સળંગ જ છે. સ્વભાવ તો બંનેમાં સળંગ છે, પણ પર્યાયંશની અંદર એ પ્રગટ છે પર્યાય પ્રગટ હોવાથી, અને દ્રવ્યંશની અંદર એ અપ્રગટ છે, કેમ કે તે શક્તિરૂપ છે માટે. પણ છે એને તો અપ્રગટ પ્રગટની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. સ્વભાવને પ્રગટ અપ્રગટ તો અવસ્થા ભેદ છે, આ એનાથી પર છે. પ્રગટ અપ્રગટતાથી પર છે. સ્વભાવ તો જેવો છે તેવો સ્વભાવ રૂપે છે, પણ જેવો એ પ્રગટ અવસ્થામાં વ્યાપેલો છે એવો જ એ અપ્રગટ દ્રવ્યમાં વ્યાપેલો છે. સળંગ જ વ્યાપેલો છે, બે કટકા નથી. દ્રવ્યમાં વ્યાપેલો જુદો, પર્યાયમાં વ્યાપેલો જુદો એમ નથી. આખો સળંગ દ્રવ્ય પર્યાયમાં વ્યાપેલો સ્વભાવ છે, પણ પર્યાય પ્રગટ અંશમાં વ્યાપેલો છે એટલે ત્યાંથી બરાબર જ્ઞાન કરે છે, અને અવ્યક્તને પણ દ્રવ્યમાં વ્યાપેલા એના ઉપરથી ગ્રહણ કરી લે છે કે આવું મારું સ્વરૂપ છે, સ્વભાવ સ્વરૂપ આવું છે. એ રીતે હા, પર્યાયમાં જે પ્રગટ છે એને પકડતા અપ્રગટ છે એ પકડાઈ જાય છે, એમ થાય છે. એટલે કલ્પના નથી કરવી પડતી. હા, જેમ એક માણસનો પગ દેખાઈ ગયો, પડદા પાછળ સમતણો છે, તો એનો પડદો ઊંચો હોય જરા જમીનથી, તો એનો પગ પાણી દેખાય. તો પાણી જોઈ છે ને એમ કોઈ તર્ક કરે કે મેં એક પાણી જોઈ છે, પણ આખા માણસને હું ક્યાં જોઉં છું? છુપાયેલો માણસ હોય એની પાણી ઉપરથી શું કોઈ એમ તર્ક નહીં કરે કે પાણી દેખાણી છે, હજી બાકીનો માણસ દેખાણો નથી, કેમ માનીએ આપણે? ખરેખર પાણી એક અવયવ છે, અંશ છે, અને એ અંશનું જ્ઞાન થતાં આખા અંશનું જ્ઞાન થઈ જાય છે. એવી રીતે છે. ના, એક જ ગુણ એવો છે, એક જ પર્યાય એવો છે કે જેને સંસાર દશામાં, વિભાવ દશામાં, અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં, ત્યાં સ્વભાવ અંશ ખુલ્લો છે. એ સ્વભાવનો, આખા સ્વભાવનો એક અંશ ત્યાં ખુલ્લો છે, એ અંશ ઉપરથી આખો સ્વભાવ પકડાય છે. વાનગી ઉપરથી જેમ આખો રવો નક્કી કરીએ છીએ, એક પાવલી ભાર ગોળ ચાખે, સેમ્પલ ઉપરથી આખો નક્કી થઈ જાય ને, એવી જ રીતે છે. જુએ તો દેખાય, દેખનાર જે જ્ઞાન છે એ આમ આમ જુએ છે, બીજાના સામે જુએ છે, પોતામાં જુએ તો દેખાય, એ તો ચાલશે, એ તો પ્રકરણ છે. આત્માને ઓળખવાનું તો આ પ્રકરણ છે, નિર્ણય કરવાનો કેમ જોવું, કેવી રીતે જોવું, એ તો વિષય ચાલવાનો છે. શું એટલે જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં વ્યાપેલો છે, તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યક્ત દ્રવ્યમાં વ્યાપેલો હોવાથી જ્ઞાન દ્વારા જ આત્મ સ્વભાવ ઓળખી શકાય છે. આવી વ્યવસ્થા જ્ઞાન સિવાય બીજે કોઈ પર્યાયમાં છે નહીં. ગુણને દ્રવ્ય તો અવ્યક્ત છે, અપ્રગટ છે. જે પર્યાયો વ્યાપ પ્રગટ છે એમાં જ્ઞાન સિવાય કોઈમાં આ વ્યવસ્થા નથી, આ સગવડ નથી, એટલે બીજી કોઈ રીતે આત્મા ઓળખી શકાતો નથી. તેથી સમય સારાદે પરમાગમોમાં જ્ઞાનને જ મુખ્ય કરીને આત્માનું તત્વ કહ્યું છે. આત્મન તત્વમ, જ્ઞાનને મુખ્ય કરીને જ આત્માનું તત્વ. આત્મા કેવો? તો કે જ્ઞાન માત્ર. આખા સમયસારમાં એ વાત ચાલી, એની પાછળ આ કારણ છે. બીજી કોઈ પર્યાયને જોવે તો સ્વભાવના દર્શન થાય એવું નથી. અને ઓળખવાનો છે સ્વભાવ, સ્વભાવ ન ઓળખાય ત્યાં સુધી બધું નકામું છે. બીજી કોઈ પર્યાયથી સ્વભાવ ઓળખાય એવું નથી. કોઈ એમ કે અસ્તિત્વની પર્યાય તો શુદ્ધ પર્યાય છે, તો અસ્તિત્વથી આત્મા ઓળખે કે નહીં ઓળખાય? કેમ કે સાધારણ ગુણ છે, અસ્તિત્વને છે ને, જળને છે, આકાશને છે, બધાને છે. જુદો આત્મા નહીં ઓળખાય, ભિન્ન આત્માની પ્રતીતિને જ્ઞાન કરવાનું છે. ભિન્ન જ્ઞાન સિવાય પડે એવું નથી. આનંદાદી ગુણ છે પણ એના એની પર્યાય વિપરીત છે, સ્વભાવ ખુલ્લો નથી ત્યાં. અર્થાત આ કારણે જ શાસ્ત્રોમાં આત્માને આત્માનું જ્ઞાન માત્રપણે વ્યપદેશ છે. સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના અને અપૂર્વ અંતર જિજ્ઞાસા સહિત બે વાત લીધી. સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના અને એ ભાવનાને સાથે પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે એની અંતર જિજ્ઞાસા પણ અપૂર્વ હોય, સાધારણ ન હોય પણ અપૂર્વ હોય, એ સહિત આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા અર્થે આટલી શરત રાખી છે. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા અર્થે દ્રવ્ય શ્રુતનો અવલંબન મોક્ષાર્થે જીવ પ્રાય લે છે. દ્રવ્ય શ્રુત એટલે જ્ઞાનીની વાણી, આચાર્યની વાણી જે કહો તે, કેમ કે વાણી વગર તો સમજવાનું કોઈ માધ્યમ નથી. પછી એ વાણી લખાણમાં હોય કે એ વાણી સાંભળવા રૂપે શબ્દમાં હોય, બંને દ્રવ્ય શ્રુતમાં જાય છે. લખાણની વાણી કાગળ ઉપર હોય તો દ્રવ્ય શ્રુત છે, અને આ જે ભાષા છે ચાલે છે એ પણ દ્રવ્ય શ્રુત છે. તો એમ એના દ્વારા સમજે છે કે એનું અવલંબન લીધું, એની મારફત સમજે છે, નિમિત્ત છે એમાં. તેમાં મુમુક્ષુની ભાવના કેવી હોય તેનું સ્વરૂપ તો આગળ કહેવાઈ ગયું છે. પહેલા પ્રકરણની અંદર કેવી ભાવનામાં હોય જીવ, સ્વરૂપ પ્રાપ્તિની કેવી ઊંડી ભાવના હોય કે રાગ દ્વેષથી ઉત્પન્ન થયેલી નહીં પણ અંતરમાંથી, ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી, તે પ્રકારે ખરી ભાવના પૂર્વક અપૂર્વ અંતર જિજ્ઞાસા. જિજ્ઞાસા કેવી હોય? તો કે માત્ર માહિતી મેળવવાની ઉપર ઉપરની જિજ્ઞાસા નહીં, કે આ જાણી લઈએ, આ જાણી લઈએ, આ વાતે જાણી લઈએ, દેણી કેમ કરવો જાણી લઈએ, અનુભવ કેમ થાય તે જાણી લઈએ, શું બધું જાણી લઈએ, ભેદ જ્ઞાન કેમ થાય તે જાણી લઈએ, જાણવું બધું, પછી કઈ જાણે કરવું નથી, જાણ્યું એટલે મેં જ્ઞાન કરી લીધું એમ માની લે છે, મને જ્ઞાન થયું, એવી નહીં. પણ સ્વરૂપ તેની જિજ્ઞાસાનું સ્વરૂપ, ખરી ભાવનાપૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. તે સંબંધમાં પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે કહે છે. જિજ્ઞાસાનો એક બોલ પરમાગમ સારમાં વચનામૃત 8:90 બોલ છે. આ અરે 90 નથી પણ 190 છે, મિસપ્રિન્ટ છે આની અંદર. 190 બોલ છે. કે સિંહ ચારે કોર ફરતા હોય અને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય અને જેમ ઊંઘ ન આવે, તેમ તત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. જિજ્ઞાસા એટલી તીવ્ર થઈ જાય કે એની ઊંઘ ઉડી જાય. કહેવાની જરૂર નથી કે ખાવા પીવા અથવા દરેક પ્રકારના પરિણામની અંદર બધો રસ ઉડી જાય, એ કહેવાની જરૂર નથી. કેમ કે ઊંઘ ઉડી જાય તો પછી ઉડી જાય છે, છેલ્લે ઉડે છે. પહેલાં તો માણસ સારી રીતે ખાય પીએ મજા કરે ત્યાં સુધી વાંધો નથી, પણ એમાંયથી ખસે પણ ઊંઘ આવી જાય માણસને, ભૂખાઈ ઊંઘ આવી જાય. ઊંઘ ઉડી જાય એટલે બાકી તો કહેવાની જરૂર જ નથી કે એને ખાવા પીવામાં ક્યાંય રસ પડતો નથી. અને રસ પડવાનું કારણ કોઈ દુઃખ નથી, નહીં પડવાનું કારણ કોઈ દુઃખ પડ્યું છે માટે રસ નથી પડતો એમ નથી. પણ પોતાને જે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ કેવું છે એની જિજ્ઞાસા એ એટલી બધી તીવ્ર થઈ છે કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસે નહીં ત્યાં સુધી બેચેન અવસ્થા ઊભી થઈ જાય. એને દર્શન પરિષપણ કહે છે, એને અજ્ઞાન પરિષપણ કહેવામાં આવે છે. એટલે એ વિચારવા યોગ્ય છે કે આપણે રોજ સ્વાધ્યાય કરીએ છીએ, આત્માને ઓળખવાનો એક નિર્ણય કરવાનો આ એક બાહ્ય પ્રયાસ છે, બાહ્ય ક્રિયા છે. અંતરક્રિયા તો એની અપૂર્વ જિજ્ઞાસા છે, પણ બાહ્ય ક્રિયામાં શાસ્ત્ર વાંચન કરવું, વિચાર કરવો, શ્રવણ કરવું એ વગેરે છે. તો એ બાહ્ય ક્રિયામાં આવી તો ગયા, પણ અંતરક્રિયામાં આવ્યા ક્યારે? કે નિર્ણય ન થયો હોય ને ઊંઘ ઉડી ગઈ હોય ત્યારે. તો એ મેળ ટેલી કરવા જેવો વિષય છે કે આવી સ્થિતિમાં આપણે આવવાનું થયું છે કે નથી થયું. જો નથી થયું તો નિર્ણય થવાની પહેલાં અપેક્ષા રાખવી એ વાત બંધ બેસતી નથી. એમને મધ્યથી નિર્ણય થઈ જાય છે જાણવાના પ્રયાસથી, સામાન્ય જિજ્ઞાસાથી, સામાન્ય ભાવનાથી એવું કદી બનતું નથી. દરેક જ્ઞાનીઓ આમાંથી પસાર થયા છે. એટલે વચનામૃત જે આવ્યું છે એ તો ગુરુદેવના પોતાના અનુભવથી ગયો કે કોઈ પણ જ્ઞાનીના એના પોતાના અનુભવથી એ વાત છે. આ રીતે ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઊભો થાય છે. આ ઊંઘ નથી આવતી એનો અર્થ શું છે કે એક એવો અજંપો ઊભો થાય કે ક્યાંય ચેન ન પડે અને ઊંઘ પણ ઉડી જાય. દુનિયામાં સામાન્ય ચિંતા માણસને થાય છે તો ખાવું નથી ભાવતું, ઊંઘ આવતી નથી, બને છે કે નહીં, કેમ છે કે ટેન્શનમાં છે ભાઈ સાહેબ, એટલે આજે એને ઊંઘ આવશે નહીં, પછી આ કમ્પોઝને ટીકડીઓ લે છે ને ટેન્શનને ખાતર. તો આત્મા તો ચૈતન્ય હીરો છે, ખોવાયેલો છે. હીરો ખોવાઈ જાય તો હોઈ જાય છે, હાથમાંથી પડી ગયો હોય, જડતો ન હોય, આખો દી ન જડ્યો, વેરાત પડી, બત્તીઓ કરી, બત્તી કરવા ઉપરાંત ટોર્ચ લીધી હાથમાં, જીડ્યો નહીં તેનો જ જીડ્યો, કાંઈ નહીં. હવે ઘરમાં ખોવાનો છે ને ક્યાં જવાનો છે, સુઈ જાવ આપણે, હે ઉવે તો ઊંઘ ન આવે. 25,000 નો હીરો પડી ગયો હોય તો ઊંઘ ન આવે. તો આની તો કોઈ કિંમત થાય એવું નથી, એવો હીરો છે ને ઊંઘ આવી જાય છે. એ શું બતાવે છે કે હીરો ખોવાનો છે એ વાત એના પરિણામમાં છે જ નહીં. હોય તો એ પરિસ્થિતિ આવ્યા વિના લાવવી ન પડે, બહુ કુદરતી છે. તો એ વાત કરી છે, ક્યાંય ચેન ન પડે, ઊંઘ પણ ઉડી જાય અથવા ઘટી જાય, ઊંઘ આવે તો પણ બહુ ઓછી આવે છે. એમને એની અંતર ખુદ ચાલતા 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 બહુ મોડી મોડી ઊંઘ આવે અને વહેલી ઉડી જાય, એનું નામ ઊંઘ ન આવે. ઊંઘ આવે એટલે ઉજાગરા થાય એવું નહીં, પણ ઊંઘ ઘટી જાય. ઊંઘ ઘટી જાય અને અંદરમાં વૃત્તિ સ્વરૂપની શોધમાં જ ફર્યા કરે. મારું સ્વરૂપ કેવું છે, મારું સ્વરૂપ કેવું છે, આ જાણ્યા વગર કોઈ રીતે એક ડગલું પણ પુરુષાર્થનું ઉત્પન્ન થશે નહીં અને અનુભવની દિશામાં આગળ એક ડગલું પણ વધી શકાશે નહીં. ત્યારે દ્રવ્યશ્રુત ઉપરથી પણ લક્ષ હટીને, આમ તો દ્રવ્યશ્રુત નિમિત્ત છે પણ દ્રવ્યશ્રુત ઉપરથી પણ લક્ષ હટીને તેનું જે વાચ્ય એટલે પોતાનું સ્વરૂપ, તેનું વાચ્ય શું છે, વાચ્ય તો પોતાનું સ્વરૂપ છે, તેના ઉપર લક્ષ જાય. આવી જિજ્ઞાસુની ભૂમિકાના કાળમાં જો પ્રત્યક્ષ જ્ઞાની ગુરુનો યોગ મળે તો તે મહદ ભાગ્ય છે. કેમ કે એને રસ્તો જોયો છે, દેખાડશે. હાથમાં આમળું દેખાડે એવી રીતે દેખાડશે. એટલે એ બહુ મોટી વાત છે. જો કોઈ સત્પુરુષ મળી જાય, જ્ઞાની ગુરુ મળી જાય તો બહુ મોટી વાત છે. નહીતર પોતાની મેળે વાત જરા સહેલી નથી કે મળી જાય. કારણ કે પાત્રતાવશ પરમ સતના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે. એ પાત્રતાનું લક્ષણ છે. અને પૂરી અર્પણતા ઉત્પન્ન થવાથી અન્ય સર્વ વિષયોમાં પરિણામો નિરસપણાને પામે છે. ઓટોમેટિક સત્પુરુષના યુગની અંદર એના પ્રત્યેનો જે સાનિધ્યમાં ભક્તિ અર્પણતા, એમાં જ બધા વિષય નિરસ થઈ જાય છે. દર્શનમાં પણ મંદ થાય છે. આ રીતે આત્મહિતની અભિલાષાપૂર્વક રાગરસમાં નિરસ થવામાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ અદ્ભુત નિમિત્ત છે. નિરસપણું થવું, દર્શનમોની મંદતા થવી, બધું સાથે સાથે જ બને છે. અને તે એક અસાધારણ નિમિત્ત છે. અને તેથી તે ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય છે. રસ ઘીટ્યો એટલે, કષાય રસ ઘીટ્યો એટલે જ્ઞાનની નિર્મળતા થવાની. દર્શન મોહનો અનુભાગ ઘટ્યો એટલે જ્ઞાનની નિર્મળતા થવાની. આ પ્રકારે સમ્યક્ત્વની પૂર્વ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય, પણ આ પ્રકારે હો, ઉઘાડ વધે એમ નહીં, આ પ્રકારે જ્ઞાનની નિર્મળતા થાય તો સ્વરૂપ અવભાસે છે. તો જે સ્વરૂપ ભાસતું નહોતું એ નિર્મળતાને લઈને ભાસે છે. તે સિવાય સ્વરૂપનું ભાવભાષણ થઈ શકતું નથી. આ સિવાય ભાવભાષણ થવાનો કોઈ બીજો રસ્તો છે એવું કાંઈ છે નહીં કે ભાઈ ઘણા શાસ્ત્ર વાંચે, અનેક શાસ્ત્ર વાંચે, ઘણું સાંભળે માટે એને ભાવભાષણ થાય, એ પરિસ્થિતિ નથી. અનાદિથી જીવને રાગ અને રાગના વિષયમાં સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત છે. શું છે પરિસ્થિતિ? કે રાગમાં પણ સુખનો અનુભવ થાય છે, રાગના વિષયમાં પણ સુખનો અનુભવ થાય છે, અને તે સુખના વિશ્વાસ સહિત થાય છે. વિશેષમાં શું છે, અનુભવ સુખનો થાય છે એટલું નહીં, પણ પૂર્વગ્રહ સહિત અનુભવ સુખનો થાય છે. પૂર્વગ્રહ શું છે એને, કે ખરેખર એમાં સુખ છે એવો વિશ્વાસ પડેલો છે, એ પૂર્વગ્રહ છે. અને એ પૂર્વગ્રહ પૂર્વક જ્યારે વિષય ઉદયની અંદર આવે છે, રાગ ઉદયની અંદર આવે છે, ત્યારે જે સુખનો અનુભવ થાય છે એમાં આ વિશ્વાસ સહિત થાય છે. એટલે રાગ રસ તીવ્ર થવાનું આ કારણ છે. અવિશ્વાસ હોય અને સુખાનુભવ થાય તો રસ ન હોય એની અંદર. જ્ઞાનીને પણ અનુકૂળતા પ્રતિકૂળતા જોવામાં આવે છે. ભાઈ આ નથી ફાવતું એમને, એમને આમ ફાવે છે ને એમને આમ નથી ફાવતું, એનો અર્થ શું થાય છે? કે તો સામાન્ય માણસને એવું જોવામાં આવે છે, બીજા માણસો પણ એમ જ કહે છે કે અમને આ ચીજ નથી ફાવતી, ઓલી ચીજ ફાવે છે. શું એક ઓશીકો એમને આવું નહીં ફાવે ને આવું ફાવશે, સામાન્ય માણસને એમ જ થાય છે. બેમાં ફેર શું? કે ઓલાને સુખનો વિશ્વાસ છે એની અંદર, કે આ મારા સુખનું સાધન છે. જ્ઞાનીને અવિશ્વાસ છે, એટલે વિશ્વાસ સહિતના પરિણામમાં રસ આવે છે, અવિશ્વાસના પરિણામમાં રસ આવે નહીં. કોઈની વાત સાંભળતા હોય છે આપણે, તો જેના ઉપર વિશ્વાસ હોય એની વાત સાંભળતા રસ સાંભળવામાં રસ આવશે. ભાઈ શું કહે છે જરા કીર્તન સાંભળો. અને જેના ઉપર વિશ્વાસ ન હોય એ ગમે એવી લાંબી ચોડી વાત કરે એનો ધ્યાન આપે. ઠીક તો બધી આપણી વાતો કરે છે, પણ હવે આપણને કાંઈ એમાં વિશ્વાસ નથી, ત્યાં રસ ક્યાંથી આવવાનો? આ તો સાધારણ સર્વસાધારણ અનુભવ ગોચર છે ને. રસ આવવામાં પૂર્વગ્રહિત વિશ્વાસ છે, એ મોટું કારણ છે. જીવને અનાદિથી જે પરિસ્થિતિ છે એ વિશ્વાસ સહિતના સુખના અનુભવની છે. પરંતુ
વિશ્વાસ
વિશ્વાસ તોડવા માટે તો આ વાત ચાલે છે, પ્રકરણ જેવું પડ્યું છે, શું કરવું આનું, અનાદિથી તો આ પરિસ્થિતિ છે, હવે શું કરવું છે, એ તો વિષય ચાલવા ચાલુ કર્યો છે અહીંથી આ પેરેગ્રાફથી તો. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે આ વિશ્વાસમાં તિરાડ પડે છે. શું થાય, સીધો વિશ્વાસ સાવ તૂટી જવાના બદલે પહેલી વહેલી તિરાડ પડે છે. જ્યારે જીવને પોતાને જ્ઞાન સ્વભાવ જોવા માટે, નિર્ણય કરવા માટે, જ્યારે એ લક્ષણ ઉપરથી નિર્ણય કરવાના પ્રયત્નમાં આવે છે ત્યારે એને તિરાડ પડી જાય છે. ઓલા બધા સુખના સાધન નહીં, અહીંયા ભૂલ થાય છે, અહીંયા મારે જાગ્રત રહેવાનું છે, આ ખાડામાં મારે પડવું નથી, હાલતા હાલતા પરિણામની ચાલ છે, જાગૃતિ આવે છે. જાગૃતિ કેમ આવી, કે આમાં વિશ્વાસ નથી, ભૂલ કરી છે, હવે ભૂલ કરવી નથી. તો વિશ્વાસ તૂટતો નથી પણ તિરાડ તો પડી જ જાય. તિરાડ પડે ત્યારે શું થાય છે, કોઈ માટીનું વાસણ હોય છે, તિરાડ પડે એટલે કમજોર થઈ જાય, એની જે શક્તિ છે એટલે કમજોર થઈ જાય છે, નબળું થઈ જાય. એમ ઉપરોક્ત ભૂમિકાને લીધે એ વિશ્વાસમાં તિરાડ પડે છે. કઈ ભૂમિકા, આ નિરસપણાની ભૂમિકાને લઈને, જ્ઞાનીનો સદભાવ, તેના પ્રત્યે ભક્તિ, અર્પણતા અને પોતાની અપૂર્વ જિજ્ઞાસા, આ બધું સાથે અને અંતરમાં પોતાના પરિણમતા ભાવોનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ કલ્પના માત્ર છે એમ સમજાવા લાગે છે. એવી અંતરમાં પોતાના પરિણામોમાં જે ભાવનું અવલોકન શરૂ કર્યું, એ અવલોકનથી એને પ્રેક્ટિસ ચાલુ થઈ અને જે વાત ગુપ્ત છે એ સમજાવા લાગે છે. જે વાત થિયરી સિવાય આગળની જે સમજવી છે, કે જે માત્ર પ્રેક્ટિસ વગર સમજાતી નથી, રોટલી કેમ મણવી, નજરે તો જોઈ કામ મણે છે પણ વેલણ કેમ ફેરવવું એની કોઈ થિયરી નથી. ઘોણા ઉપર વેલણ ફેરવવું એવી વ્યાખ્યા છે પણ કેમ ફેરવવું એની કોઈ વ્યાખ્યા નથી. એ ફેરવે ત્યારે જ ખબર પડે કે આમ ફેરવાય ને આમ ન ફેરવાય. એવી જે અવ્યક્ત વાત છે એ પ્રેક્ટિસની અંદર સમજાય છે, એમાં અવલોકનમાં આવે ત્યારે એને આ સુખ કલ્પના માત્ર છે એમ સમજાવા લાગે છે. ભલે થિયરીમાં સમજો કે આ સુખ કલ્પના માત્ર છે પણ સાચું લાગે છે, અનુભવ કાળે એ સાચું લાગવા માંડે છે. અને જો અવલોકનની પ્રેક્ટિસ ચાલતી હોય તો એની કલ્પના શું છે એમ સમજાય છે. તો એ કેવી રીતે સમજાય, કે અવલોકન કરીને નક્કી કરવું. જો ખરેખર નક્કી કરવું હોય તો એ અવલોકન કરીને નક્કી કરવું, કે કલ્પના કલ્પના કેવી રીતે સમજાય છે. આ સુખ કલ્પના માત્ર છે એમ સમજાવા લાગે છે. આ રીતે માત્ર ઉપલક વિચારથી નહીં, આ માત્ર ઉપલક વિચારથી નહીં પરંતુ અવલોકનથી સમજવાની પદ્ધતિએ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુરતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. પછી તો જેમ પ્રેક્ટિસ થાય એમ દુઃખ વધારે લાગે છે. કેટલું બધું દુઃખ લાગે કે સહન ન થાય એટલું દુઃખ લાગે. દુઃખ થાય ત્યારે માણસ રડે છે, રડવાનું પણ થાય, કેટલો રડે કે બંધ કરવો મુશ્કેલ પડે એટલો રડે. એટલે આ વાત અવલોકનની અહીંયા શરૂ થાય છે, કે જ્યારે પોતાના તિરાડ પડે છે ત્યારે વધારે અવલોકન પોતાના ભાવોનું કરે છે અવલોકન કરતા એને સુખની કલ્પના સમજાય છે અને રાગાદી ભાવોમાં જે દુઃખ છે એ દુઃખ પણ એને લાગવા માંડે છે. એ રીતે દુઃખ લાગે એ રીતે દુઃખને સમજવાની પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ છે. એ તો વ્યાખ્યા તો આપણે બોલી જઈએ કે સુખનું સ્વરૂપ શું કે અનાકૃતા લક્ષણ શું, દુઃખનું સ્વરૂપ શું કે આકૃતા લક્ષણ દુઃખ. પણ સુખ ને દુઃખ એ વાતનો વિષય નથી, એ તો લાગવાનો ને અનુભવવાનો વિષય છે. તો અનુભવથી દુઃખ લાગે તો અનુભવ એનું જ્ઞાન કહેવાય કે આનું દુઃખનું જ્ઞાન બરાબર છે. અનુભવથી જ્યાં સુધી દુઃખ ન લાગે ત્યાં સુધી રાગમાં દુઃખ છે એ વાત કહેવા માત્ર છે, બોલવા માત્ર છે, વિચારવા માત્ર, વિકલ્પ માત્ર છે, ખરેખર એનું જ્ઞાન છે નહીં. કેમ કે કોઈ વિકલ્પમાં દુઃખ લાગે ને કોઈ વિકલ્પમાં એને સુખ લાગે છે, એનો અર્થ શું? એટલે અવલોકનથી સમજવાની પદ્ધતિ આગળ વધતા મુમુક્ષુને, આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુળતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે, અનુભવ થાય છે. આ એને આ પેલો નાસ્તિનો અનુભવ થાય છે, પછી અસ્થિ તરફ વળે છે. નાસ્તિનું ઠેકાણું ન હોય ને અસ્થિ ક્યાંથી હાથમાં આવવાની હતી? કોઈ વાત કરવાથી વિચાર કરવાથી અસ્થિનો પત્તો નથી લાગતો, આ એનો ક્રમ છે, નિયત ક્રમ છે. આમાં બીજો ફેર ચાલતો નથી. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહને ભ્રમણાથી તેમાં સુખ લાગતું હતું. રાગ તો સ્વયં દુઃખરૂપ છે ખરેખર વાસ્તવિકપણે તો, પણ કલ્પના સુખ નહીં કરી હોય તો સુખ લાગે એ ભ્રમણા છે, પૂર્વગ્રહ છે, કલ્પના છે. તેમાં ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનો શરૂ થઈ જાય છે. જે આ વિકલ્પમાં દુઃખ લાગવા માંડ્યું એ મૂળમાંથી ફેર પીડ્યો એમ સમજવું. જ્યાં સુધી વિકલ્પમાં દુઃખ લાગે ને ત્યાં સુધી હજી કાંઈ મૂળમાં ફેર પડતો નથી, ભલે ને ગમે એટલું વાંચે વિચારે ધારણા કરી લઈએ ગમે તે કરી લઈએ, મૂળમાં ફેરફાર નથી. આત્મા હજી અંદરથી ફરવા તૈયાર થયો નથી. શ્રીમદજી કહે છે ને માંથી આત્મા ફરવો જોઈએ. હા છે ને દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં એ વિષય લીધું, પ્રથમ તો વિકલ્પ મેં દુઃખ લગના ચાહીએ એ લક્ષણ છે. હે આ ભૂમિકા છે, લાગવું જ જોઈએ. જેમાં દુઃખ છે, દુઃખ તો સ્થૂળ છે, વિકલ્પે સ્થૂળ છે, દુઃખે સ્થૂળ છે. સ્થૂળ તને ન લાગતું હોય તો સૂક્ષ્મ તો ક્યાંથી લાગવાનું હતું? સ્વભાવનું સુખ તો સૂક્ષ્મ છે, સ્થૂળ બી ખબર પડતી નથી, સૂક્ષ્મને ક્યાંથી ખબર પડવાની હતી? વાત જ વિચારવા જેવી રહેતી નથી. જીવ જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે એ જ વાત લીધી છે. જીવ જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે અને જ્ઞાન ભલે તે જ્ઞાન ભલે અનેક શાસ્ત્રોના ભણતરવાળું હોય, શું કંઠસ્થ ગાથાઓને ટીકાવો હોય, તો પણ રાગરસની તીવ્રતાને લઈને તે વિપરીત અને મલિનતા સહિત છે. એમાં વિપરીતતા છે, કેમ કે દુઃખને દુઃખ નથી લાગતું એ એની વિપરીતતા છે. અને કષાય રસની અંદર, દર્શન મોહના રસની અંદર મલિનતા પણ, મોહની મલિનતા પણ છે. એટલે ભ્રમણા થાય છે, દુઃખ દુઃખ રૂપે નથી ભાસતો. તેથી દુઃખના સ્થૂળ પરિણામને પણ જેમ છે તેમ જાણવા સમર્થ નથી. દુઃખના તો પરિણામ સ્થૂળ છે, સ્થૂળ પરિણામને પણ એ સમજી શકતો નથી. પોતે જ્ઞાનમાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ કેમ એને પ્રતિભાસે? જો સ્થૂળ દુઃખ ન જણાય તો એને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ પ્રતિભાસે કેવી રીતે? કેટલું સામર્થ્ય જ્ઞાનમાં ક્યાંથી હોય કે હોય શકે નહીં, અર્થાત ન જ પ્રતિભાસે. જેમ જે ચાળણીમાંથી ઝીણી રેત ન ચાળી શકાય તે ચાળણીમાં મોટા પથ્થર કેવી રીતે ચાળી શકાતા હોય? મોટા કાંકરા કેવી રીતે નીચે પડશે? ઝીણી રીતે નીચે નથી પડતું, એટલી ઝીણી ચાળણી છે. મોટા કાંકરા ક્યાંથી નીચે ઉતરવાના હતા? પ્રશ્ન તો થયેલો. આમાં તો જ્ઞાનની ચારણી છે. આ તો ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસાને વશ, શું ઉપરોક્ત પ્રકારે અપૂર્વ જિજ્ઞાસાને વશ, અંતર અપૂર્વ અંતર જિજ્ઞાસાને વશ રાગરસ ફીકો પડતા, નિરસપણું જે લીધું આગળ એ થતાં જિજ્ઞાસુ જીવ જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે. ક્યારે કરે છે? જ્ઞાનની પ્રધાનતામાં આવે ત્યારે. અહીંયા એમ કેવું છે કે અનાદિથી જીવને પર્યાયમાં જ્ઞાન અને રાગ બંને પરિણમનમાં હોવા છતાં રાગની પ્રધાનતામાં ઊભો રહીને આત્માનો વિચાર કર્યો છે અને નિર્ણય પણ કરી નાખ્યો છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા દ્રવ ક્ષેત્રકાળ ભાવ દ્રવગુણ પર્યાય બધી રીતે મને ખબર છે. વિચારની અંદર બેયની પ્રવૃત્તિ છે, જ્ઞાનની પણ પ્રવૃત્તિ છે, રાગની પણ પ્રવૃત્તિ છે, પણ અનાદિથી રાગની પ્રધાનતામાં ઊભો છે અને જ્ઞાન સાથે સાથે વિચાર કરીને નિર્ણય કરે છે. આ નિર્ણય કલ્પિત થાય છે. આ નિર્ણયની અંદર કોઈ નિર્ણય બળ કે જ્ઞાન બળ ઉત્પન્ન થતું નથી, પ્રતિભાસ આવતો નથી. જ્ઞાનને લક્ષણ કહેતા જ્ઞાનની પ્રધાનતામાં એમ લેવું છે. ખરેખર તો નિર્ણય છે એ પ્રયોગની ભૂમિકામાં થાય છે, એકલા વિચારની ભૂમિકામાં નહીં પણ પ્રયોગની ભૂમિકામાં થાય છે. તો એ પ્રયોગની ભૂમિકામાં જે નિર્ણય થવો જોઈએ, એ પ્રયોગ ઉત્પન્ન હોય અને માત્ર વિચારની ભૂમિકામાં નિર્ણય કરે ત્યારે એની સ્થિતિ શું હોય? કે રાગની પ્રધાનતાની અંદર એ વિચારના ચાલતી હોય છે. રાગની પ્રધાનતા ક્યાંથી આવી? કે રાગ તે હું એવું જે રાગ સાથે એકત્વ બુદ્ધિનું પરિણમન છે તે રાગની પ્રધાનતા અનાદિની ચાલુ જ છે અને એ જ ચાલુ ભૂમિકામાં એ નિર્ણય કરે ત્યાં સુધી કાંઈ પણ અંદરથી ફેરફાર થતો નથી. ઉપર ઉપરથી ફેર લાગે કે પહેલાં આ વાત નહોતી ખબર, હવે ખબર છે. પણ જ્યારે જ્ઞાનના આધારે, જ્ઞાન તે હું એમ કરીને જ્ઞાનનો આધાર ક્યારે લે છે, જ્ઞાનની પ્રધાનતા ક્યારે આવે છે કે જ્ઞાન તે હું અને રાગ તે હું નહીં એમ આવે છે. એવો જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર જ્ઞાનના આધારે, જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાનમાં હું પણ કરીને જે નિર્ણય થાય છે જ્ઞાન સ્વભાવી આત્માનો તે યથાર્થ થાય છે, એમાં સાચો પ્રતિભાસ આવે છે એમ લેવું છે. જ્ઞાન તે હું, કારણ કે જ્યાં હું હોય ત્યાં જ પ્રધાનતા આવે. મુખ્ય પ્રધાનતા એટલે મુખ્યતા. મુખ્યતા કોનામાં આવે? હું પણ થાય ત્યાં, મારા પણ થાય ત્યાં, પોતા પણ થાય ત્યાં. કેમ કુટુંબના સભ્યો મુખ્ય રહે છે અને પાડોશી ગૌણ થઈ જાય છે? મારા પણ છે માટે પાડોશીનો છોકરો આપણા છોકરા કરતા રૂપાળો હોય ને ગુણવાન હોય બધી રીતે, લ્યો મુખ્ય કયો લાગે? હું પણ થાય, પોતા પણ થાય, એ જ મુખ્ય થાય. સીધી વાત છે. એમ જ્ઞાનમાં હું પણ થાય એટલે જ્ઞાનની પ્રધાનતા આવે. તો અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં આ એક પ્રયોગ થાય છે. જ્ઞાનમાં હું પણ કરવાનો અને રાગમાં હું પણ ટાળવાનો એ પ્રયોગના કાળમાં નિર્ણય થાય તે સાચો. ત્યાં સુધી નિર્ણય સાચો નહીં, ભલે આગમને અનુકૂળ હોય તોય તે ખોટો. પોપટનું બે ને બે ચાર, સાચું કે ખોટું? તદ્દન ખોટું, એનું ગણિત સાચું નથી. એમ જ્ઞાનની પ્રધાનતામાં જિજ્ઞાસુ જીવ જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા, પાછો કલ્પના કરીને અનુમાન કરીને નહીં પણ પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે, નિજ વિચારથી નહીં પણ નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. ના સ્વભાવના અંશનું અવલોકન થાય છે કે આવો સ્વભાવ છે, એ રીતે પોતે પોતામાં નિર્ણય કરે છે. બીજા જ્ઞાન પોતાનું જ અવલોકન કરવા જાય ત્યારે સન્મુક્ત આવે કે ન આવે? જે જ્ઞાન પોતામાં પોતા વડે પોતાના આધારે પોતાનોમાં નિર્ણય કરે ત્યારે એને સન્મુખ થવું પડે છે. આ દિશાફેર પહેલી વહેલી અહીંયા થાય છે. જો દિશાફેર થાય તો દશાફેર થાય, આ અપૂર્વ છે. આવું દિશાફેર થવું તે પણ અપૂર્વ છે, કોઈ કાળે નથી કર્યો. પર સન્મુખ રહી, રાગને સન્મુખ રહી નિર્ણય ઘણો કર્યો છે પણ સ્વરૂપ સ્વસન્મુખ થઈને કદી નિર્ણય કર્યો નથી. જો તો આમાં એ લીધું છે એટલા માટે સમયસારમાં કે જ્ઞાનસ્ય સ્વસંવેદનાથ પ્રસિદ્ધિ, જ્ઞાનની સ્વસંવેદનથી, જ્ઞાન માત્રની જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદનાથ પ્રસિદ્ધિ, સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે. તો સ્વવેદન ક્યારે પકડાયું? સ્વપણું કરીને વેદન પકડ્યું છે, અહીંયા નિર્ણય થયો એમ કે છે. નિર્ણયના નિર્ણયની ચર્ચા કરી પરિશિષ્ટમાં એમાં આટલી વાત લીધી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ જ્ઞેયોને જાણવાથી થાય છે એવી વાત પણ ત્યાં ઉચ્ચારી નથી, કેમ કે અહીંયા જ્ઞાનનું સ્વરૂપ વેદનવાળું લેવું છે, જ્ઞેયોને જાણવાવાળું નથી લેવું. ખરેખર તો જ્ઞાન નામ જ જ્ઞેય પરક છે. શું? નિમિત્ત પરક નામ છે. જ્ઞાનનું નામ શું છે? જે જ્ઞેયને જાણે તેનું નામ જ્ઞાન કહીએ, એટલે નિમિત્ત પરક તો એનું નામ છે પણ જ્યાં આત્માના સ્વભાવને ઓળખવું છે ત્યાં એ વાત નથી લીધી, એ વાત છોડી દીધી છે આચાર્ય દેવે. વેદન પકડાયું છે. જ્ઞાન માત્ર છે સ્વસંવેદનાથ પ્રસિદ્ધિ, સ્વસંવેદન થી. હેજી જાત્યાંતર તો સમ્યક દર્શન થયા પછી મુખ્યપણે ગણવામાં આવે છે પણ જો સ્વરૂપ સન્મુખ થાય છે તો ખરેખર ત્યાંથી જાત્યાંતર થયું છે, ન કહેવાતું હોય તો પણ ખરેખર ત્યાંથી થયું છે. એ તો ગુરુદેવ સાથે ચર્ચા થઈ હતી જાત્યાંતર. શાસ્ત્ર શૈલીથી કહેવાય નહીં પણ છે ખરું એમ છે. તો કેવી રીતે કરે છે? ખારાશને સન્મુખ ન થાય તો ખબર કેમ પડે કે ખારાશનું પ્રમાણ કેટલું છે? એમ જ્ઞાન પોતે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તો એને પોતાને સન્મુખ થવું જ જોઈએ, થાય તો જ થાય, નહીતર ન થાય. નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પોતાના પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. અવલોકનથી નિશ્ચય કરે છે એમ લીધું છે, એ પ્રયોગ કહેવો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનોમાં આ નિર્ણયની વિધિનો પ્રકાર અતિ સુંદર રીતે નીચે પ્રમાણે વ્યક્ત થયો છે. આ પરમ પરમાગમ 22મું બોલ છે. અહીંથી આ વિષય શરૂ કર્યો છે. નિર્ણય કરવાનો પ્રકાર કેવો છે અથવા નિર્ણય કરવાની પ્રક્રિયા કઈ રીતે ભજે છે એ વિષય આ બોલ પછીથી શરૂ કર્યો છે. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. શું? આત્માને ઓળખી શકાય છે, જાણી શકાય છે એટલે અહીંયા ઓળખી શકાય છે એમ કહેવું છે. તો એમાં જાણન પર્યાય જેવો ક્યાંથી વાત શરૂ કરી? શાસ્ત્રોમાં પંચાધ્યાયી જેવા શાસ્ત્રોમાં તો જે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે એની અંદર તો એ વાત બહુ સ્પષ્ટ છે કે ગુણ શેમાં પ્રગટે અથવા ગુણની પ્રગટતા ક્યાં હોય, કે ગુણની પર્યાય ગુણની પ્રગટતા ગુણની પર્યાયમાં થાય છે. 47 શક્તિ ની વ્યાખ્યા જુઓ તો એ ગુણ કેવી રીતે પરિણમવાનો છે એની વ્યાખ્યા છે. કેવી રીતે વ્યાખ્યા છે? કે ગુણ કેવી રીતે પરિણમશે એની વ્યાખ્યા છે. શું? એટલે ત્યાંથી જ પકડાય છે. એ સિવાય સ્વભાવને ગુણ કો કે સ્વભાવ કયો, સ્વભાવને પર્યાયના માધ્યમ સિવાય પકડી શકાય એવું છે નહીં. એ રીતે પર્યાય ઉપકારી છે, એ રીતે પર્યાય પણ ઉપકારી છે. આપણે ડેરમાં વાત ચાલી હતી કે હીરો ખોવાઈ ગયો હોય પણ દળતો હોય તો જે હીરો હાથમાંથી પડ્યો એ કઈ સ્થિર થયા પહેલા દળતો હોય તો તરત પકડાય, ફેર પડે કે ન પડે? ચાલતો હોય તો તરત પકડાય કે ન પકડાય? હલન ચલન છે એની વર્તમાન પરિસ્થિતિને વધારે સ્થૂળ બનાવે છે. એમાં પર્યાય ચલિત અંગ છે, આશ્રય લેવા માટે તદ્દન નકામું હોવા છતાં. શું? પર્યાય અંગ આશ્રય લેવા માટે સાવ નકામું હોવા છતાં ઓળખવા માટે એટલું જ કામનું છે કે એના જેવું બીજે કે કામનું નથી. જોવા ક્યાં એનો ઉપકાર છે જોવાનું છે. શું? કેમ કે દળતો હીરો છે, ચાલતો હીરો છે. આકાશમાં તારા હોય છે કે નહીં? જો આ ફલાણો તારો છે, એના બધા નામ હોય છે જુદા જુદા. આ જે તારો દેખાય છે આ જગ્યાએ એ ફલાણા આ નામનો તારો છે. અને ખરતો હોય તો આમ ન જડે, ભાઈ તમે કયો કયો છો, મને હજી નજરમાં નથી આવતો. તમે જે કયો છો પણ મને નજરમાં નથી આવતો, પણ ચમક ચમક થાય છે ને તો કે થતો હશે તારો છે એટલે, પણ મને હજી નજરમાં નથી. પણ જો ખરે તો ગતિમાન થાય એટલે તરત જ ખબર પડે. એટલે જે ગતિની અવસ્થા છે એને સૂક્ષ્મતામાંથી સ્થૂળતામાં લઈ આવે છે. એવી રીતે સ્વભાવ સૂક્ષ્મ છે, પણ જ્યાં પરિણમન છે સ્વભાવનો ત્યારે એની પ્રગટતા લઈને એની સ્થૂળતામાં વ્યક્ત થાય છે, અને ત્યાંથી એ સમજાઈ જાય છે, ઓળખાઈ જાય છે. એટલે જ્ઞાનની પર્યાય જે પરિણમતી જોવામાં આવે છે એ ચૈતન્ય હીરાની ચાલ છે. ચાલતો હીરો છે, દડતો હીરો છે, ત્યાંથી પકડી લેવાય છે. એટલે ગુરુદેવે ત્યાંથી વાત લીધી છે કે જાણન પર્યાય અને જાણન ગુણ. આ દડવાનું તો પહેલું વહેલું ત્યાં જ વિચારમાં આવ્યું છું, એની પહેલાં કોઈ દી વિચારમાં નથી આવ્યું. દડતો હીરો છે, શું તરત પકડાય. જો આ ગુરુદેવના વચનમાં આવ્યું છે, તો આ તો કેટલા વર્ષ પહેલા ગુરુદેવ બોલ્યા હશે કોને ખબર. શું ક્યાંથી લીધું છે? સમયસર ગાથા 294 મોક્ષ અધિકારની વેદનાની ગાથામાં આ બોલાવ્યો છે. પ્રવચન કરતા 294 ગાથાના પ્રવચન હા આત્મધર્મ અંક 405 અને પાનું 6 કે 9 એમ કઈક છે, 6 અને 9 બે લીખ્યું છે, 405 નંબર નો અંક છે. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે, એટલે પર્યાયમાંથી ગુણને પકડી લેવો, સ્વભાવને એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. એ એક જ ઉપાય છે. એમ કહીને એમ કહ્યું કે તારે આત્માને ઓળખવા માટે બીજી જગ્યાએ બીજી વાતોમાં બીજા લક્ષણોમાં બીજા પ્રકારથી ક્યાંય પ્રયત્ન કરવા જેવો નથી. તારી શક્તિ ને સમય બે બગડશે. અને કલ્પના એ ચડી જઈશ તો જાય ઊંધે પાટે ગાડી પછી. એટલે એમ કીધું કે આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આત્માને જાણવાનો બીજો કોઈ ઉપાય નથી. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં બીજા ગુણની અનંતી પર્યાય પણ છે. જ્યાં એક પર્યાય છે, આખું દ્રવ્ય પરિણમ્યું છે કે નહીં, જે વખતે જ્ઞાન ગુણ જાણન જાણવા રૂપે જાણન રૂપે પરિણમો તે વખતે અનંતા ગુણો પરિણમ્યા કે ન પરિણમ્યા. માટે જ્યાં જાણન પર્યાય છે ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જાણન ગુણ છે જાણવાનો સ્વભાવ છે ત્યાં અનંતા ગુણ રૂપ સ્વભાવ પણ ક્યાં છે. અને ત્યાં ત્યાં અનંતા ગુણ છે, જ્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ પણ છે. અને તે આત્મા છે. આનું નામ આત્મા કયો? ક્યાં આત્મા બીજે જોવાની જરૂર નથી. તે ત્યાં આત્મા છે, તે જ આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ નિર્ણય કરવા સંબંધીની ગાઈડલાઈન આપી. આ જે પેરેગ્રાફ છે, જે 22 નંબરનો ગુરુદેવશ્રીનો બોલ છે, એના ઉપરથી જાણન પર્યાય ને જાણન ગુણ એમાંથી નિર્ણય કેવી રીતે કરવો, નિર્ણયની પ્રક્રિયા શું, એનો જરા વધારે સ્પષ્ટીકરણ, નિર્ણય કરવાનું જે સ્પષ્ટીકરણ એ અહીંથી શરૂ કર્યું છે. આ હવે પછીનો જે વિષય છે એમાં ખાસ કરીને જે 56 માપાને બીજો પેરેગ્રાફ શરૂ થાય છે, પેરેગ્રાફ જે વચ્ચેનો મોટો છે, એ પેરેગ્રાફની અંદર નિર્ણય કરવાની રીત અથવા જે વિધિ છે એ વિષય આ જગ્યાએ લીધો છે. અને એ જે સ્પષ્ટીકરણ છે એ ગુરુદેવશ્રીના આ બોલની અંદર, જે ગુણો આ બોલની અંદર છે, નિર્ણય કરવા, એમ કહ્યું ને કે ત્યાં ત્યાં અનંત ગુણ છે અને તે આત્મા છે એટલે એવો હું છું, આત્મા છે એટલે એવો હું છું એમ નિશ્ચય કરવો જોઈએ. એમને જો વાંચી જાય ને તો જરા સમજાય એવું નથી. આ તો પ્રત્યક્ષ ચર્ચામાં વધારે સમજાય, ખાલી શબ્દો ઉપરથી નથી પકડાયું. કેમ કે ગુરુદેવે તો આટલા જ શબ્દો લીધા, 5 લીટીમાં વાત બધી 4.5 લીટીમાં પૂરી કરી છે. જાણન પર્યાય અને જાણન ગુણ એના વડે આત્મા જાણી શકાશે. ત્યાં અનંત પર્યાયો છે, અનંત ગુણ છે, તે આત્મા છે, આમ નિશ્ચય કરતો. પણ એમ નિશ્ચય કરવો એટલે કેમ કરવો, આ વિશે જરા ઉનાળનો છે થોડો, એ વિશે અહીંથી સમજવા યોગ્ય છે. આ જગ્યાએ છે, ત્યારે તો સમય થયો છે, આવતા ગુરુવારે સરખી રીતે લેશું, ટાઈમ લાગશે.
જય ઓમ પરમ કૃપાળુ શ્રી કહાણ ગુરુદેવ નમઃ જય વિદ્રોહ.